આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 22 જાન્યુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. છેલ્લા કેટલાક દિવસોથી સતત કડાકાનો સામનો કરી રહેલા ભારતીય શેરબજારમાં ગઈકાલે તેજીનું તોફાન જોવા મળ્યું હતું. સપ્તાહના ચોથા કારોબારી દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ 800 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટીએ પણ છલાંગ લગાવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ તેના પાછલા બંધ 81,909ની સરખામણીમાં 82,459 પર ખુલ્યો હતો અને જોતજોતામાં 800 પોઈન્ટના ઉછાળા સાથે 82,714ના સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ તેના પાછલા બંધ 25,157ની સરખામણીમાં ખુલતાની સાથે જ 200 પોઈન્ટ ચડીને 25,412 પર પહોંચી ગયો હતો. આ તેજીનું પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મારા મનમાં ખૂબ જ સન્માન છે. તે એક ઉત્તમ વ્યક્તિ અને સારા મિત્ર છે. અમારી વચ્ચે એક શ્રેષ્ઠ વ્યાપાર સમજૂતી થવા જઈ રહી છે. ટ્રમ્પના નિવેદન ઉપરાંત વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો હતો. આ પહેલા બુધવારે અમેરિકાનું શેરબજાર તેજી સાથે બંધ થયું હતું, જેની હકારાત્મક અસર પણ ભારત સહિત એશિયાના બજાર પર પડી હતી. સૌથી વધુ તેજી જે શેરોમાં જોવા મળી છે તેમાં SBI, એશિયન પેન્ટ્સ, ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયા વિમાનની મોટી દુર્ઘટનાના મહિનાઓ બાદ અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટીએ અમેરિકન સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે, જેમાં બોઇંગ કંપનીને જવાબદાર ઠેરવીને જણાવાયું છે કે એર ઇન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી આ 787 ડ્રીમલાઇનર વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી છે. વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી. રિપોર્ટમાં ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશન ઓફ એવિએશન સેફ્ટીના ગંભીર દાવાઓ પર પ્રતિક્રિયા આપતા બોઇંગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં ભારતની એવિએશન સેફ્ટી સંસ્થાની તપાસ જારી છે. તેઓનો જે પણ નિર્ણય હશે તેનો અમે સ્વીકાર કરીશું અને તેઓના સૂચનોને અમલમાં મૂકીશું. જો કે એર ઇન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય એવિએશન માટેની જે સમિતિ છે તેઓએ તેમના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા. અમેરિકાની સંસદમાં મુકાયેલા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે માત્ર ભારતમાં દુર્ઘટના બની તે વિમાનમાં જ નહીં, પણ બોઇંગ 787ના તમામ વિમાનોનો પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ 2,000થી વધુ બોઇંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલરની ઘટનાઓ બની ચૂકી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે એમ પણ જણાવાયું છે કે તે વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી 2014ના રોજ તેને એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું. આમ વિમાનની ડિલિવરી વખતે જ 3 વર્ષનો સર્વિસિંગ પ્રોગ્રામ વીતી ચૂક્યો હતો. આ મોડેલમાં પણ ખામી છે જેમાં કંપનીએ સુધારા નથી કર્યા. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરેન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય જ્યારે સરહદે કેમેરા લગાવી રહ્યું હતું ત્યારે જ પાકિસ્તાને ગોળીબાર કરી દીધો હતો. જો કે બાદમાં ભારતીય સૈન્ય દ્વારા તેનો આક્રમક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સૈન્યએ આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે આ ગોળીબાર કર્યો હોવાનું ભારતીય સેના માને છે. આથી જ ગોળીબાર શાંત થયા તે પછી ભારતીય સૈન્યએ પૂરા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. દરમિયાન 26 જાન્યુઆરીના રોજ અથવા પહેલાં કોઈ મોટા આતંકી હુમલાની શક્યતાને પગલે દિલ્હીમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર, જમ્મુમાં રઘુનાથ મંદિર તેમજ અન્ય શહેરોમાં મોટા મંદિર ઉગ્રવાદીઓના નિશાના પર હોઈ શકે એવા અહેવાલો સામે આવ્યા છે. પંજાબના ગેંગસ્ટર્સની મદદથી પણ આતંકી સંગઠન કાર્યરત છે તેવા પણ ભારતીય સેનાને રિપોર્ટ છે. ભારતમાં વધતા જતા પ્રદૂષણ અને પર્યાવરણની ખોરવાતી જાતિ સમતુલાને કારણે પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમિયાન બરફવર્ષાને બદલે હવે લગાતાર જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જંગલોમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી છે. જે પરંપરાગત રીતે હિમપાત માટે પ્રસિદ્ધ હતા તેવા વિસ્તારોમાં આ ઘટનાઓ બની રહી છે. સેટેલાઇટ આધારિત વિશ્લેષણ અનુસાર 2024-25 સરખામણીએ શિયાળામાં જંગલની આગની ઘટનાઓ 6 ગણી વધુ જોવા મળી છે, જે દર્શાવે છે કે આ પરિસ્થિતિ હવે કોઈ અપવાદ નહીં પણ અસામાન્ય રૂપે શુષ્ક શિયાળાથી પ્રેરિત છે. સેટિનલ સેટેલાઇટ ડેટાથી પ્રાપ્ત તસવીરોથી જાણકારી મળી છે કે બરફના આવરણમાં થતા ઘટાડા સાથે જ હિમાચલ પ્રદેશની કુલ્લુ ઘાટી જેવા ક્ષેત્રોમાં આગની ઘટનાની તીવ્રતા વધી છે. આવી જ પેટર્ન કાશ્મીર અને પીર પંજાલ પર્વતમાળામાં પણ જોવા મળી છે, જ્યાં સૂકી માટી અને અત્યાધિક જ્વલનશીલ વન કચરાને કારણે મોટા પાયે આગ ભડકી છે. હિમપાત અને વરસાદની લગભગ ગેરહાજરીએ જંગલોનો ભેજ છીનવી લીધો છે, જે પણ આ દાવાનળ જેવી સ્થિતિ માટે જવાબદાર છે. સેટેલાઇટ અવલોકન દર્શાવે છે કે છેલ્લા 6 વર્ષમાં પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમિયાન બરફનું આવરણ લગાતાર ઘટી રહ્યું છે. 1990 પછીથી ઉત્તરાખંડના ગોરી ગંગા જલગ્રહણ ક્ષેત્રમાં હિમરેખાઓ ધીમે ધીમે ઉપરની તરફ ખસેડી છે. નીચાણવાળા વિસ્તારો હવે બરફ ટકાવી શકવા સમર્થ નથી. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગઈકાલે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 10 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ સૈનિકો સાથેનું બુલેટ પ્રૂફ વાહન એક ઊંચાઈવાળી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, જેમાં 20 સૈનિકો સવાર હતા. ખંડી ટોપ પાસે ડ્રાઈવરે વાહન પરથી સંતુલન ગુમાવી દેતા ગાડી સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 10 સૈનિકોને હેલિકોપ્ટરમાં એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે ઉધમપુર મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.